એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં. આજે આપણે એક એવા જ જર્મન ફિલોસોફરના વિચાર વિશ્વમાં કહી શકાય કે ડૂબકી મારવા જઈ રહ્યા છીએ, જેમણે નૈતિકતા વિશેની આપણી સમજને ખરેખર હચમચાવી નાખી.
હા, આપણે વાત કરી રહ્યા છે ઇમેન્યુઅલ કાન્ટ અને એમના પુસ્તક ક્રિટિક ઓફ પ્રેક્ટિકલ રીઝન, એટલે કે વ્યવહારિક તર્કની સમીક્ષા વિશે.
બિલકુલ, અને આ વિષય આજે પણ એટલો જ મહત્વનો છે, ખરું ને?
સાચી વાત છે. આપણે રોજબરોજ મૂંઝવણ અનુભવીએ છીએ, શું સાચું શું ખોટું. શું એ ફક્ત આપણી લાગણી કે સંજોગો પર આધાર રાખે છે, કે પછી કોઈ સાર્વત્રિક નૈતિક માર્ગદર્શિકા, મતલબ કે કોઈ યુનિવર્સલ મોરલ કોડ જેવું કંઈક હોઈ શકે?
હા, આજકાલ જે આ મત મતાંતરો એટલા બધા છે, ત્યાં આ સવાલ થાય જ, શું તર્ક આપણને નૈતિકતાનો કોઈ નક્કર આધાર આપી શકે?
અને કાંટનો આ જ પ્રયાસ હતો. લાગણીઓ અને બદલાતા સંજોગોથી પર જઈને એમણે શુદ્ધ તર્કના આધારે નૈતિકતાનો એક મજબૂત પાયો રચવાનો પ્રયત્ન કર્યો.
તો ચાલો આજે આપણે આ પડકારજનક પણ મને લાગે છે કે રસપ્રદ સફર પર નીકળીએ, જોઈએ કે કાંટનો આ તાર્કિક નૈતિક હોકાયંતર કેટલો કારગર છે. તો શરૂઆત કરીએ આ મહાન વિચારક ઇમેન્યુઅલ કાંટના પરિચયથી. કોણ હતા આ વ્યક્તિ જેમણે વિચાર જગતમાં આટલી મોટી ક્રાંતિ લાવી દીધી?
ઇમેન્યુઅલ કાંટ, જેમનો સમયગાળો 1724થી 1804નો હતો, એ પ્રશિયાના કોનિંગ્સબર્ગ શહેરના કહેવાય છે કે અત્યંત નિયમિત જીવન જીવનારા ફિલોસોફર હતા.
હા, મેં સાંભળ્યું છે કે એમના દૈનિક કાર્યો એટલા નિયમિત હતા કે લોકો એમના પરથી પોતાની ઘડિયાળ મેળવતા.
હા, એવી વાતો પ્રચલિત છે. એમને આધુનિક પશ્ચિમી દર્શનશાસ્ત્રના સૌથી પ્રભાવશાળી વિચારકોમાંના એક ગણવામાં આવે છે, અને એમણે દર્શનશાસ્ત્રમાં કોપરનિકન ક્રાંતિ આણી એમ કહેવાય છે.
કોપરનિકન ક્રાંતિ, એ થોડું સમજાવશો? એટલે જે રીતે કોપરનિકસે કહ્યું કે બ્રહ્માંડનું કેન્દ્ર પૃથ્વી નથી, સૂર્ય છે, એવું કંઈક?
બિલકુલ, એ જ રીતે કાંટે કહ્યું કે જ્ઞાન ફક્ત બહારની દુનિયામાંથી નથી આવતું, પણ આપણો મન, આપણો તર્ક સક્રિય રીતે અનુભવને આકાર આપે છે. જ્ઞાનના કેન્દ્રમાં એમણે બાહ્ય જગતને બદલે માનવ મનને મૂક્યો.
ઓ, સમજાયું. અને આ પુસ્તક ક્રિટિક ઓફ પ્રેક્ટિકલ રીઝન, એ લખવા પાછળ એમની કોઈ ખાસ પ્રેરણા હતી?
હા, હતી. એ સમયે ડેવિડ હ્યુમ જેવા પ્રભાવશાળી ફિલોસોફર કહી રહ્યા હતા કે નૈતિકતાનો આધાર તો આપણી લાગણીઓ છે. કાંટને આ વાતથી કહી શકીએ કે ચિંતા થઈ.
કેમ, લાગણીઓ પર આધાર રાખવામાં શું વાંધો?
વાંધો એ કે જો નૈતિકતા માત્ર લાગણી પર આધારિત હોય તો પછી એ વ્યક્તિએ વ્યક્તિએ બદલાય, સંસ્કૃતિએ સંસ્કૃતિએ બદલાય, કોઈ સાર્વત્રિક સિદ્ધાંત જ ના રહે ને. આ નૈતિક સાપેક્ષવાદ મોરલ રિલેટિવિઝમ કહેવાય.
હા, એ તો ખરું. પછી તો કોઈ પણ કંઈ પણ કરી શકે પોતાની લાગણી મુજબ.
બરાબર. આ ભય સામે કાંટે તર્કને નૈતિકતાના આધાર તરીકે પુનઃસ્થાપિત કરવાનો બીડો ઉઠાવ્યો. આ પુસ્તક એ જ પ્રયાસનો એક મહત્વનો ભાગ છે. એમણે એમના પહેલા પુસ્તક ક્રિટિક ઓફ પ્યોર રીઝનમાં બતાવ્યું હતું કે સૈદ્ધાંતિક તર્કની અમુક મર્યાદાઓ છે, પણ અહીં તેઓ દર્શાવે છે કે વ્યવહારિક જીવનમાં, એટલે કે આપણે શું કરવું જોઈએ એ નક્કી કરવામાં તર્ક કેટલો શક્તિશાળી છે.
તો આ પુસ્તક જે 1788માં પ્રકાશિત થયું, એનો મુખ્ય હેતુ શું હતો? શું કહેવા માંગતા હતા કાંટાના દ્વારા?
મુખ્ય ઉદ્દેશ્ય, એટલે કે એમનો કોર એઇમ, એ સાબિત કરવાનો હતો કે સાચી નૈતિકતાનો સ્ત્રોત આપણો શુદ્ધ તર્ક છે, પ્યોર રીઝન. અનુભવ, લાગણી, પરિણામ, સમાજ કે ધર્મ, આ બધું નહીં.
એટલે કે આપણી અંદર જ, આપણા તર્કમાં જ એ શક્તિ રહેલી છે જે આપણને સાચો નૈતિક માર્ગ બતાવી શકે.
બિલકુલ. કાંટ માનતા હતા કે આપણી તર્ક શક્તિ આપણને સાર્વત્રિક નૈતિક નિયમો આપી શકે છે, નિયમો જે બધા માટે બધી પરિસ્થિતિમાં લાગુ પડે.
કે સારા કામનું પરિણામ સારું આવવું જોઈએ, અથવા તો સુખી થવા માટે આપણે સારું કરવું જોઈએ. કાંટે આ વિચારને પડકાર્યો.
હા, એ જ એમની ક્રાંતિકારી દલીલ હતી. એમણે કહ્યું કે કોઈ કાર્ય નૈતિક છે કે નહીં, એના પરિણામ કન્સિક્વન્સ પરથી નક્કી ન થાય.
તો શેના પરથી નક્કી થાય?
એ કાર્ય પાછળના ઈરાદા કે સિદ્ધાંત પરથી. જેને કાંટ મેક્સિમ કહે છે, એ મેક્સિમની ગુણવત્તા પરથી.
એટલે સુખ મેળવવાની ઈચ્છા કે પોતાનો સ્વાર્થ કે પછી ઈશ્વરનો ડર, આ બધા નૈતિકતાનો આધાર ન બની શકે?
ના, કારણ કે આ બધું વ્યક્તિએ વ્યક્તિએ બદલાય. સુખની વ્યાખ્યા બધા માટે અલગ હોય, સ્વાર્થ તો સ્વાભાવિક રીતે વ્યક્તિલક્ષી છે, અને ઈશ્વરીય આદેશો પણ જુદા જુદા ધર્મોમાં અલગ હોઈ શકે છે. એટલે આ શરતી અને વ્યક્તિલક્ષી છે, સાર્વત્રિક ન બની શકે.
ઓ,
કાંટ કહે છે માત્ર તર્ક જ આપણને નિષ્પક્ષ અને સાર્વત્રિક માર્ગદર્શન આપી શકે.
આ ખરેખર ઊંધો દૃષ્ટિકોણ છે, એટલે કે કાર્યના પરિણામ કરતાં એની પાછળનો તાર્કિક સિદ્ધાંત વધારે મહત્વનો. આ વાત જ ઘણા લોકો માટે પચાવી થોડી અઘરી હશે નહીં?
ચોક્કસ, પણ એના માટે કાંટ આપણને કેટલાક વૈચારિક સાધનો આપે છે. જેમ કે એમણે મેક્સિમ્સ અને કાયદાઓ વચ્ચે ભેદ પાડ્યો. મેક્સિમ એટલે આપણો વ્યક્તિગત નિયમ, આપણો સબ્જેક્ટિવ રૂલ. જેમ કે હું હંમેશા પ્રામાણિક રહીશ કારણ કે તેનાથી મારો વેપાર વધે છે.
ઓકે, એ તો અંગત ફાયદા માટે થયું, એમાં નૈતિકતા ક્યાં આવી?
બરાબર, એ મેક્સિમ છે પણ કદાચ નૈતિક કાયદો નથી. જ્યારે કાયદો, લૉ, એ ઉદ્દેશ્યલક્ષી સાર્વત્રિક સિદ્ધાંત છે, ઓબ્જેક્ટિવ પ્રિન્સિપલ, જે દરેક તર્કસંગત વ્યક્તિ માટે ગમે ત્યાં ગમે ત્યારે માન્ય હોવો જોઈએ. અહીં કાંટ બે પ્રકારના આદેશો એટલે કે ઇમ્પેરેટિવ્સ રજૂ કરે છે. પહેલો છે હાઇપોથેટિકલ ઇમ્પેરેટિવ,
એટલે શરતી આદેશ. બરાબર, જેમ કે જો તમારે ડોક્ટર બનવું હોય તો તમારે ખૂબ ભણવું પડશે.
બરાબર, આ કોઈક બાહ્ય લક્ષ્ય ડોક્ટર બનવું પર આધારિત છે. આ પ્રકારના આદેશો ઉપયોગી છે, પણ કાંટ કહે છે કે નૈતિકતાનો આધાર આના પર ન હોઈ શકે કારણ કે શરતી છે.
તો પછી નૈતિકતાનો આધાર શું?
એ છે બીજો આદેશ, કેટેગોરિકલ ઇમ્પેરેટિવ.
કેટેગોરિકલ એટલે બિનશરતી, કોઈ જો કે તો નહીં. જેમ કે ભણવું પડશે નહીં પણ કદાચ સત્ય બોલો, બસ આટલું જ.
એકદમ સાચું, તે પોતાનામાં જ એક ફરજ છે, કોઈ બાહ્ય ફાયદા માટે નહીં. એ કરવું જ જોઈએ કારણ કે તે તાર્કિક રીતે સાચું છે. અને આ કેટેગોરિકલ ઇમ્પેરેટિવની કસોટી કાંટે આપી જે ખૂબ જ પ્રખ્યાત છે.
કઈ કસોટી?
એમણે કહ્યું, ફક્ત એ જ સિદ્ધાંત મેક્સિમ અનુસાર કાર્ય કરો જેના વિશે તમે એવું ઈચ્છી શકો કે તે જ સમયે એક સાર્વત્રિક કાયદો બની જાય.
એક્ટ ઓનલી અકોર્ડિંગ ટુ ધેટ મેક્સિમ whereby you can at the same time will that it should become a universal law. Okay, ane thodu saral rite samjhiye. Mani lo ke hu koi vachan aapu chu par maro irado ene paadvano nathi, to mare mari jatne puchvanu ke shu hu evi duniya ichchish jya darek vyakti khota vachano aapti fare.
Barabar pakdu, jo hu evi duniya ichchu jya baddha khota vachano aape to pachi vachan shabdo no koi arth j rahese nahi. કોઈ કોઈના પર વિશ્વાસ નહીં કરે, એટલે કે મારો જે સિદ્ધાંત હતો, જરૂર પડીએ ખોટું વચન આપવું, એને સાર્વત્રિક બનાવવાથી એ સિદ્ધાંત જ તૂટી પડે છે.
હા, સમજાયું. બીજું ઉદાહરણ લઈએ, જેમ કે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ મદદ માંગે છે અને મારી પાસે મદદ કરવાની ક્ષમતા છે, પણ હું વિચારું કે મારે શું કામ તકલીફ લેવી.
તો કાંટની કસોટી મુજબ વિચારો, શું હું એવી દુનિયા ઈચ્છી શકું જ્યાં કોઈ ક્યારે કોઈની મદદ જ ન કરે, જ્યાં દરેક વ્યક્તિ ફક્ત પોતાનામાં જ રચોપચો રહે?
ના, એવી દુનિયા તો હું ન જ ઈચ્છી શકું કારણ કે મને પણ ક્યારેક મદદની જરૂર પડી શકે છે.
બરાબર, એટલે કોઈની મદદ ન કરવાનો સિદ્ધાંત સાર્વત્રિક બનાવી શકાતો નથી, માટે મદદ કરવી એ નૈતિક ફરજ બને છે. આ કસોટી તર્ક પર આધારિત છે, આપણી લાગણી કે દયા પર નહીં.
ઠીક છે, આ તાર્કિક કસોટી તો સમજાઈ, ખરેખર વિચારવા જેવી છે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. જો નૈતિકતા શોક, ઇનામ કે સજાના ડર પર આધારિત નથી, તો પછી આપણે આ તાર્કિક, કદાચ થોડા કઠોર લાગતા નૈતિક નિયમોનું પાલન શા માટે કરવું જોઈએ? મોટિવેશન ક્યાંથી મળે, પ્રેરણા?
આ કાંટના દર્શનનો ખૂબ જ મહત્વનો અને કદાચ થોડો સૂક્ષ્મ મુદ્દો છે. કાંટ કહે છે કે આ નૈતિક કાયદાનું પાલન કરવાની પ્રેરણા આવે છે આદરમાંથી. અંગ્રેજીમાં એના માટે સારો શબ્દ છે રિસ્પેક્ટ, પણ કાંટે જર્મનમાં અખટુંગ શબ્દ વાપર્યો છે જેમાં ભય મિશ્રિત આદરનો ભાવ છે.
ભય મિશ્રિત આદર કોના પ્રત્યે?
નૈતિક કાયદા પ્રત્યે.
હા, આ સામાન્ય માન કે સન્માન નથી. જ્યારે આપણો તર્ક આ સાર્વત્રિક નૈતિક કાયદાની મહાનતા, એની નિરપેક્ષતા, એની અનિવાર્યતાને ઓળખે છે, ત્યારે આપણામાં એક વિશિષ્ટ પ્રકારની ભાવના જન્મે છે, આદર. આ લાગણી ઇન્દ્રિયોમાંથી નથી આવતી, પણ તર્ક પોતે જ પેદા કરે છે. એટલે કે નૈતિક કાયદાની ભવ્યતાને સમજીને જ તેના પ્રત્યે આદર જન્મે છે અને એ જ આપણને એનું પાલન કરવા પ્રેરે છે. એવું
હા, આ આદર આપણી સ્વાર્થી ઈચ્છાઓ અને ક્ષણિક લાગણીઓ કરતાં ઊંચો છે. એ આપણને યાદ અપાવે છે કે આપણે ફક્ત ઇન્દ્રિયોથી ચાલતા પ્રાણી નથી, પણ તર્કસંગત જીવો છીએ. આપણી એક ગરિમા છે, અને કાંટના મતે આ જ એકમાત્ર શુદ્ધ નૈતિક પ્રેરણા છે. અને આની સાથે જ જોડાયેલો છે સારી ઈચ્છાશક્તિ, ગુડવિલ નો ખ્યાલ. કાંટ એક બહુ જ પ્રખ્યાત વાક્યથી એમના નૈતિકતાના પુસ્તકની શરૂઆત કરે છે. એ કહે છે કે દુનિયામાં કે દુનિયાની બહાર પણ નિરપેક્ષ રીતે સારી કહી શકાય એવી એક જ વસ્તુ છે, અને તે છે સારી ઈચ્છાશક્તિ.
સારી ઈચ્છાશક્તિ એટલે શું?
એટલે કે નૈતિક કાયદાનું પાલન કરવાની નિષ્ઠા, ફરજ બજાવવાનો દૃઢ ઈરાદો, ફક્ત અને ફક્ત એટલા માટે કે તે આપણી ફરજ છે. પરિણામ શું આવશે? આપણને સુખ મળશે કે દુઃખ, એ બધું ગૌણ છે. મુખ્ય છે આપણો શુદ્ધ ઈરાદો, આપણી ફરજ પ્રત્યેની નિષ્ઠા.
વાહ, એટલે કે માની લો કે કોઈ વ્યક્તિ ખૂબ દયાળુ છે અને બીજાને મદદ કરે છે કારણ કે તેને બીજાનું દુઃખ જોઈને દુઃખ થાય છે, તેને મદદ કરવાનું ગમે છે, તો કાંટ એને ઉચ્ચતમ નૈતિક કાર્ય નહીં ગણે?
કાંટ કહેશે કે એ કાર્ય પ્રશંસનીય છે, ખૂબ સારું છે, પણ એનું નૈતિક મૂલ્ય, મોરલ વર્થ, કદાચ એટલું ઊંચું નથી જેટલું એ વ્યક્તિના કાર્યનું છે જે કદાચ દયાળુ નથી, જેને મદદ કરવાનું મન નથી થતું, પણ છતાં પોતાની ફરજ સમજીને નૈતિક કાયદાના આદરથી પ્રેરાઈને મદદ કરે છે.
ઓહો, આ તો ખરેખર પરંપરાગત વિચારોથી ઘણું અલગ છે. એટલે હેતુની શુદ્ધતા અને એ પણ તર્ક આધારિત ફરજની ભાવના એ સર્વોપરી છે.
બરાબર, લાગણીઓ આવી જઈ શકે છે, પણ તર્ક અને ફરજ સ્થિર છે. પણ કાંટ જાણતા હતા કે અહીં એક વ્યવહારુ સમસ્યા છે, એક દ્વંદ્વ છે, એન્ટિનોમી. આપણો તર્ક આપણને કહે છે કે જે વ્યક્તિ સદ્ગુણી છે, જે નૈતિક નિયમોનું પાલન કરે છે, તે સુખને પાત્ર છે. મતલબ કે સદ્ગુણ અને સુખનો મેળ થવો જોઈએ. આદર્શ સ્થિતિ તો એ જ છે, બરાબર ને?
હા, એને જ આપણે સંપૂર્ણ ન્યાય કહી શકીએ. કાંટ આને સર્વોચ્ચ કલ્યાણ કહે છે, ખરું ને?
હા, બરાબર. સુમમ બોનમ એટલે સદ્ગુણ અને સુખનું સંપૂર્ણ મિલન.
પણ
આપણે વાસ્તવિક જીવનમાં જોઈએ છીએ કે હંમેશા એવું થતું નથી. ઘણા પ્રામાણિક અને સજ્જન લોકો દુઃખી હોય છે, અને ઘણા ભ્રષ્ટ અને અનૈતિક લોકો સુખી અને સફળ દેખાય છે. આ તો વિરોધાભાસ થયો. શું તર્ક અહીં નિષ્ફળ જાય છે?
કાંટ કહે છે, ના, તર્ક નિષ્ફળ નથી જતો, પણ આ વિરોધાભાસને ઉકેલવા માટે આપણો વ્યવહારિક તર્ક, પ્રેક્ટિકલ રીઝન, કેટલીક બાબતોને ધારણાઓ તરીકે સ્વીકારવા મજબૂર બને છે.
ધારણાઓ? કેવી ધારણાઓ?
આ એવી બાબતો છે જેને આપણે સૈદ્ધાંતિક તર્ક, થિયોરેટિકલ રીઝનથી સાબિત નથી કરી શકતા, જેમ કે વિજ્ઞાનથી. પણ નૈતિક વ્યવસ્થાને તાર્કિક રીતે સુસંગત બનાવવા માટે એમને માનવી જરૂરી બની જાય છે. આવી ત્રણ મુખ્ય ધારણાઓ છે.
કઈ ત્રણ?
પહેલી અને સૌથી મહત્વની, સ્વતંત્રતા,
ફ્રીડમ.
બીજી, આત્માની અમરતા,
ઇમોર્ટેલિટી ઓફ ધ સોલ.
અને ત્રીજી, ઈશ્વરનું અસ્તિત્વ,
એક્ઝિસ્ટન્સ ઓફ ગોડ.
ઓહ, ફરી પાછા આપણે ઈશ્વર અને અમરતા પર આવ્યા. મને એમ કે કાંટની નૈતિકતા સંપૂર્ણપણે તર્ક પર આધારિત છે, એમાં શ્રદ્ધાને સ્થાન નથી.
આ ધાર્મિક શ્રદ્ધા નથી, પણ તર્કસંગત શ્રદ્ધા છે. જુઓ કેવી રીતે. સ્વતંત્રતા તો નૈતિકતાનો પાયો જ છે. જો આપણે આપણા કાર્યો કરવા માટે સ્વતંત્ર જ ન હોઈએ, જો બધું પૂર્વનિર્ધારિત જ હોય, તો પછી આ કરવું જોઈએ કે આ ન કરવું જોઈએ આદેશનો કોઈ અર્થ જ નથી રહેતો.
હા, એ વાત સાચી છે. જોઈએ નો અર્થ જ એ છે કે કરી શકીએ.
બરાબર. કાંટ કહે છે કે નૈતિક કાયદાની આપણી સભાનતા, મારે આ કરવું જોઈએ, એ જ આપણી સ્વતંત્રતાનો પુરાવો છે. હું તે કરી શકું છું. બીજું, આત્માની અવરતા, નૈતિક પૂર્ણતા, એટલે કે સંપૂર્ણ સદ્ગુણી બનવું, એ આજીવનમાં કદાચ શક્ય નથી. એ એક અનંત પ્રક્રિયા છે. તો તર્ક એવું માની લે છે કે આ પ્રક્રિયા ચાલુ રાખવા માટે આપણું અસ્તિત્વ મૃત્યુ પછી પણ ચાલુ રહેશે.
અને ઈશ્વર?
અને ત્રીજું, ઈશ્વરનું અસ્તિત્વ. તર્ક ઈચ્છે છે કે સદ્ગુણ અને સુખનો અંતિમ મેળ થાય, જે આ દુનિયામાં થતો દેખાતો નથી, તો આ મેળની ગેરંટી કોણ આપે? કાંત કહે છે કે તર્ક એવી સર્વોચ્ચ શક્તિના અસ્તિત્વને ધારી લે છે જે આ ન્યાય કરી શકે, જે સદગુણ મુજબ સુખનું વિતરણ સુનિશ્ચિત કરી શકે.
એટલે આ ધારણાઓ નૈતિકતાનો આધાર નથી, પણ નૈતિક જીવનને તાર્કિક રીતે સંપૂર્ણ અને સુસંગત બનાવવા માટે જરૂરી છે એમ.
બરાબર સમજ્યા. એ નૈતિકતાના મકાનનો પાયો નથી, પણ એના પરનો કળશ છે જે એને પૂર્ણતા આપે છે.
ચાલો હવે આપણે આ બધી ઊંડી ચર્ચાના મુખ્ય મુદ્દાઓ, એના કી ટેકઅવેઝ તારવીએ. પહેલો અને સૌથી સ્પષ્ટ સંદેશ શું લાગે છે?
મારા મતે પહેલો સંદેશ છે, નૈતિકતા સાર્વત્રિક છે અને તેનો આધાર શુદ્ધ તર્ક છે. તે કોઈની વ્યક્તિગત લાગણી, સંસ્કૃતિ કે ધર્મ પર નિર્ભર નથી. તે ઓબ્જેક્ટિવ છે, સબ્જેક્ટિવ નથી.
બરાબર. બીજો મુખ્ય વિચાર જે મને ખૂબ જ શક્તિશાળી લાગ્યો તે છે સ્વાયત્તતા, ઓટોનોમી.
હા બિલકુલ. કાંટ કહે છે કે આપણે ફક્ત નૈતિક કાયદાના પાલન કરતા નથી, પણ આપણો તર્ક જ એ કાયદો ઘડે છે. વી આર સેલ્ફ લેજિસ્લેટર્સ. આપણે સ્વશાસિત છીએ અને આ પોતાનો કાયદો પોતે ઘડવાની ક્ષમતા, આ સ્વાયત્તતા એ જ માનવ ગરિમાનો સાચો સ્ત્રોત છે.
અને જ્યારે આપણે બાહ્ય પરિબળો જેમ કે લાલચ, ડર, સામાજિક દબાણના આધારે વર્તીએ છીએ
ત્યારે
તે હેટરોનોમી છે, એટલે કે પરશાસન. એમાં આપણી સ્વાયત્તતા નથી અને કાંટના મતે એમાં સાચી નૈતિકતા પણ નથી.
ત્રીજો મુદ્દો જે થોડો અટપટો પણ છે એ છે કે નૈતિકતાનો આધાર પરિણામો કે સુખ નથી, પણ ફરજ અને શુદ્ધ ઈરાદો છે. ફરજ ખાતર ફરજ, ડ્યુટી ફોર ડ્યુટી સેક.
હા, આ કદાચ આજના સુખ કેન્દ્રિત સમાજમાં થોડું અઘરું લાગે, પણ તે નૈતિકતાને સ્વાર્થ અને ગણતરીઓથી મુક્ત કરે છે.
અને ચોથો, જે આપણે હમણાં ચર્ચા કરી, સ્વતંત્રતા વગર નૈતિકતા શક્ય નથી, અને આપણી ફરજની સભાનતા જ આપણી સ્વતંત્રતાની સાબિતી છે.
બરાબર. આ બધા વિચારો આપણને આપણી રોજિંદી માન્યતાઓ પર, આપણે નૈતિકતા વિશે જે રીતે વિચારીએ છીએ તેના પર પુનર્વિચાર કરવા પ્રેરે છે. કાંટના લખાણમાં કેટલાક એવા વિચારો છે જે ખરેખર યાદ રહી જાય એવા છે. એક પેલું બહુ પ્રખ્યાત વાક્ય છે ને, જે આકાશ અને અંદરના કાયદાને જોડે છે.
હા, એ એમના પુસ્તકના લગભગ અંતમાં આવે છે અને બહુ કાવ્યાત્મક પણ છે. બે વસ્તુઓ મનને હંમેશા નવા અને વધતા જતા આશ્ચર્ય અને ભય મિશ્રિત આદરથી ભરી દે છે, જેમ જેમ આપણે તેના પર વધુ વાર અને સ્થિરતાથી મનન કરીએ છીએ. મારા ઉપરનું તારાઓવાળું આકાશ અને મારી અંદરનો નૈતિક કાયદો.
વાહ, આનો અર્થ શું?
કાંટ અહીં બ્રહ્માંડની ભવ્ય નિયમબદ્ધ વ્યવસ્થા અને આપણી અંદર રહેલી તર્કની નૈતિક વ્યવસ્થા, જે પણ એટલી જ નિયમબદ્ધ અને સાર્વત્રિક છે, એ બંનેની સમાનતા અને મહાનતા દર્શાવે છે. બંને અદ્ભુત છે અને તર્કથી સમજી શકાય છે.
અને પેલો સિદ્ધાંત જે લોકોને ફક્ત સાધન તરીકે વાપરવાની ના પાડે છે?
હા, એ પણ કેટેગોરિકલ ઇમ્પેરેટિવનું બીજું વધુ વ્યવહારુ સ્વરૂપ છે. માનવતા સાથે, ભલે તે તમારી પોતાની વ્યક્તિમાં હોય કે અન્ય કોઈની વ્યક્તિમાં, હંમેશા એક સાથે સાધ્ય તરીકે વર્તો, ક્યારેય માત્ર સાધન તરીકે નહીં.
આનો અર્થ બહુ ગહન છે. એટલે કે કોઈ પણ વ્યક્તિનો ઉપયોગ ફક્ત પોતાના સ્વાર્થ માટે, પોતાના લક્ષ્ય સુધી પહોંચવાના એક સાધન તરીકે ન કરવો.
બરાબર. દરેક વ્યક્તિનું પોતાનું આંતરિક મૂલ્ય છે, પોતાની ગરિમા છે, કારણ કે તે તર્કસંગત અને સ્વાયત્ત છે. તેને માન આપવું જોઈએ, શોષણ ન કરવું જોઈએ. આજના માનવ અધિકારોનો આ એક મજબૂત વૈચારિક પાયો છે.
અને પેલું ટૂંકું પણ સચોટ વાક્ય, કરવું જોઈએ નો અર્થ કરી શકાય છે.
હા, ઓટ ઇમ્પ્લાઇઝ કેન. જો નૈતિકતા આપણને કંઈક કરવાનું કહે છે ઓટ, તો એનો અર્થ એ જ છે કે આપણે તે કરવા માટે સક્ષમ છીએ, એટલે કે સ્વતંત્ર છીએ. કેન, નૈતિક ફરજની ભાવના જ આપણી સ્વતંત્રતાનો પરોક્ષ પુરાવો છે. હવે આ બધું તત્વજ્ઞાન જેવું લાગે, પણ વાસ્તવિક જીવનમાં એનો ઉપયોગ છે. દાખલા તરીકે ધંધા રોજગારમાં, એટલે કે પ્રોફેશનલ એથિક્સમાં.
કેવી રીતે?
કાંટનો સિદ્ધાંત સ્પષ્ટ કહે છે કે કર્મચારીઓ કે ગ્રાહકોને ફક્ત નફા કમાવવાના સાધન તરીકે ન જુઓ, એમની ગરિમાનું ધ્યાન રાખો, એમની સાથે પ્રામાણિક અને ન્યાયી વ્યવહાર કરો. કોઈ પણ ધંધાકીય નિર્ણય લેતા પહેલાં પૂછો, શું હું એવી નીતિ પર કામ કરી રહ્યો છું જેને હું સાર્વત્રિક બનાવવા ઈચ્છું? શું હું બધા જ હિતધારકોને સ્ટેકહોલ્ડર્સ સાધ્ય તરીકે ગણી રહ્યો છું?
અને અંગત જીવનમાં ઘણીવાર આપણે પોતાના માટે નાના મોટા અપવાદો કરી લેતા હોઈએ છીએ, નહીં? જેમ કે ટ્રાફિક સિગ્નલ તોડી નાખવું, કે પરીક્ષામાં ચોરી કરવી, કે નાનું સરખું જૂઠું બોલી દેવું.
હા, ત્યાં કાંટની પેલી કસોટી કામ લાગે. શું હું ઈચ્છી શકું કે દરેક જણ ટ્રાફિક સિગ્નલ તોડે, દરેક જણ ચોરી કરે, દરેક જણ જૂઠું બોલે?
ના, બિલકુલ નહીં. જો બધા એમ કરે તો સમાજ ચાલે જ ન શકે.
બસ આ વિચાર જ આપણને પોતાના માટે અપવાદ બનાવતા રોકે છે. તે આપણને ક્ષણિક લાલચો કે સગવડોથી ઉપર ઉઠીને સિદ્ધાંતો પર આધારિત નિર્ણયો લેવા પ્રોત્સાહિત કરે છે.
આ ઉપરાંત સામાજિક અને રાજકીય જીવનમાં પણ આ વિચાર ઉપયોગી થઈ શકે ને? માનવ ગરિમા પરનો ભાર લોકશાહી, ન્યાય અને માનવ અધિકારો માટે મજબૂત પાયો પૂરો પાડે છે.
ચોક્કસ. કોઈપણ ભેદભાવપૂર્ણ નીતિ જે અમુક લોકોને બીજાના સાધન તરીકે ગણે તે કાંટના સિદ્ધાંત મુજબ અનૈતિક ઠરે છે. તે આપણને નૈતિક ચારિત્ર્યના વિકાસ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા પ્રેરે છે, ફક્ત સુખનો પીછો કરવાને બદલે સુખી થવાની પાત્રતા કેળવવા પર, સારી ઈચ્છાશક્તિ કેળવવા પર.
તો આજના મંથન પછી મારા માટે સૌથી મહત્વની શીખ એ છે કે નૈતિકતા કોઈ બહારથી લાદવામાં આવેલી વસ્તુ નથી, કે કોઈ ગુરુ દ્વારા આપવામાં આવેલી ગુટિકા નથી. સાચું ખોટું પારખવાની ક્ષમતા, આપણો જે આંતરિક નૈતિક હોકાયંત્ર છે, તે આપણા પોતાના તર્કમાં જ રહેલો છે. આ એક મોટી જવાબદારી પણ છે અને કહી શકાય કે એક મોટી શક્તિ પણ છે.
અને મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ તે માનવ ગરિમાનો વિચાર છે. આપણું મૂલ્ય આપણી સિદ્ધિઓ, સંપત્તિ કે સામાજિક સ્થિતિમાં નથી, પણ આપણી તર્ક કરવાની અને સ્વાયત્ત રીતે, એટલે કે સ્વતંત્ર રીતે, નૈતિક નિયમો ઘડવાની ક્ષમતામાં છે. દરેક વ્યક્તિ, કારણ કે તે તર્કસંગત છે, તે પોતે જ એક સાધ્ય છે, કોઈનું સાધન નથી. આ વિચાર ખૂબ જ પ્રેરણાદાયક છે.
ખરેખર તો કાંટ આપણને એક સવાલ સાથે છોડી જાય છે, નહીં? શું આપણે ખરેખર એવા સિદ્ધાંતો મુજબ જીવી રહ્યા છીએ જે આપણે ઈચ્છીએ કે આખી દુનિયા દરેક સમયે અપનાવે, કે પછી આપણે ફક્ત સુવિધા, સ્વાર્થ અને બદલાતી લાગણીઓના આધારે જ આપણા નિર્ણયો લઈ રહ્યા છીએ?
હા, આત્મમંથન કરવા જેવો પ્રશ્ન છે.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.